દોલત રામ જીકરત છ ડાળા ચાલે છે, તેમાં બીજી ડાળ છે, તેમાં આપણે સાતમી ગાથા ચાલે, એમાં નિજરા તત્વની ભૂલ આપણે પૂરી કરી છે. ચાલીસમું પાનું છે આમાં, ચાલીસ પાનું. મોક્ષ તત્વની ભૂલ આમાં હવે દેખાડે છે. ચાલીસમું પાનું છે, સાતમી ગાથા છે. પૂર્ણ નિરાકુળ આત્મિક સુખની પ્રાપ્તિ અર્થાત જીવની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષનું સ્વરૂપ છે. મોક્ષની વ્યાખ્યા કરે છે, મોક્ષનું સ્વરૂપ બતાવે છે. પૂર્ણ નિરાકુળ આત્મિક સુખની પ્રાપ્તિ, આપણે જ્યાં સુખ માનીએ છીએ એ કેવું છે? આકુતા વાળું છે, આકુતા વાળું માનીએ છીએ. સુખ છે બાહ્ય પર પદાર્થના લક્ષે થયેલું ઇન્દ્રિય સુખ, તેને સાચું સુખ માનીએ છીએ. પણ સાચું સુખ તો નિરાકુરતામાં છે, અને તે સુખ કેવું છે? આત્મિક. પૂર્ણ નિરાકુર આત્મિક સુખ આત્માના આશ્રયે, આત્માના અવલંબે, આત્માથી આવેલું, અને કેવું છે? નિરાકુરતા. આપણે સુખની ખરેખર વ્યાખ્યા જાણતા નથી કે સુખ કોને કહેવાય. કાં તો ઓછી આકુરતા થાય તેને સુખ માનીએ છીએ, અથવા તો અનુકૂળતા મળે, અથવા તો ઈચ્છાની પૂર્તિ. ખરેખર સુખ કોને માનીએ છીએ? ઈચ્છાની પૂર્તિ. જેવી ઈચ્છા થાય છે તેવો ભાવમાં યોગ બને તેને આપણે સુખ માનીએ છીએ. એ ખરેખર સુખ નથી, કારણ કે એ ઈચ્છાની પાછળ આકુરતા કેટલી છે? પહેલાં તો સુખ જોડે છે, આકુરતાથી જ ઈચ્છા થાય છે. પછી ઈચ્છા પ્રમાણે વસ્તુ મળે ન મળે એનો પણ આપણને હજી આ શંકા હોય છે. ગેરંટી હોય છે, દરેક ઈચ્છા જ્યારે થાય છે ત્યારે સામી વસ્તુ જે પ્રકારની ઈચ્છા કરીએ એવી મળે એવું ક્યાંય શક્યતા હોતી? તો પહેલાં એક તો આકુરતાથી ઈચ્છા ઉત્પન્ન થતા આકુરતા છે, ઈચ્છા પ્રમાણે વસ્તુ મળશે કે નહીં એની પણ આશંકા આકુરતા રહે છે. કદાચ વસ્તુ મળી ગઈ તો મળી વસ્તુ તો શું થશે? તો ભોગવવાની ઈચ્છા થશે, છે ને? નથી મેળવવાની ઈચ્છા. પછી ઈચ્છા પ્રમાણે વસ્તુ મળશે કે નહીં એની પણ આશંકાની આકુરતા, વસ્તુ મળી તો તેને ભોગવવાની આકુરતા. તો આપણે ઈચ્છાની પૂર્તિને ખરેખર સુખ માનીએ છીએ, સુખ નથી, એની પાછળ આકુરતા છે. સાચું સુખ કોને કહે છે? એ જ્યાં નિરાકુરતા છે, ઈચ્છાની પૂર્તિ નહીં, ઈચ્છાનો અભાવ. ઈચ્છાની પૂર્તિની પાછળ પાછળ તમને બીજી નવી નવી ઈચ્છા આકુરતા ઉત્પન્ન થયા વગર રહેશે નહીં. ઈચ્છાનો અભાવ તે સાચું સુખ છે. તો ઈચ્છાનો જ્યાં અભાવ છે તે નિરાકુળ છે અને આત્મિક, આત્મામાંથી પ્રગટ થયેલું છે. તો તે સુખની પ્રાપ્તિ મોક્ષની વ્યાખ્યા કરે છે કે પૂર્ણ નિરાકુળ આત્મિક સુખની પ્રાપ્તિ, તેનું નામ મોક્ષ કહેવામાં આવે છે. અથવા જીવની સંપૂર્ણ શુદ્ધતા, જીવના અનંત ગુણો છે તે અનંત ગુણોની પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટ થઈ જવી, તેનું નામ મોક્ષ કહ્યો છે. શ્રીમદજી એના માટે વ્યાખ્યા કરી, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. પોતાના આત્માના અનંત ગુણોની પૂર્ણ નિર્મળ દશા પ્રગટ થઈ જાય તેને મોક્ષ કહેવામાં આવે છે. અથવા આપણે મોક્ષ શબ્દનો અર્થ કરીએ, મોક્ષ એટલે શું? મુકાવવું. સેનાથી મુકાવવું? રાગ દ્વેષ મોહ આકુરતા દુઃખથી મુકાવવું. કોઈ પદાર્થ સ્વભાવથી મુક્ત થતો નથી. સ્વભાવથી મુક્ત એટલે સ્વભાવને છોડી શકતો, છોડે કોને? વિભાવને છૂટે, દુઃખને છૂટે. તો પૂર્ણ દુઃખથી, પૂર્ણ આકુરતાથી મુક્ત થવું, છૂટવું, તેનું નામ સાચો મોક્ષ કહેવામાં આવે. સ્વભાવ કોઈ દી છૂટતો નથી. છૂટે કોણ? જે સ્વભાવ ન હોય તે, જે વિભાવ હોય, વિપરીતપણું હોય, આકુરતા હોય તે છૂટે છે. તો આકુરતાથી છૂટાવવું, દુઃખથી મુક્ત થવું, એનો અર્થ કે આ ચાર ગતિના દુઃખ પરિભ્રમણથી છૂટવું, તેનું નામ મોક્ષ કહેવામાં એ નાસ્તિક થઈ મુકાવવું. તે એની જગ્યાએ મળે છે શું? દુઃખથી મુકાવવું એ શું થયું? વ્યય થયો. તો સાથે ઉત્પાદ શેનો થાય છે? સુખનો, આત્મિક અનાકુળ સુખનો ઉત્પાદ. તો તેને સાચો મોક્ષ કહેવામાં આવે છે. આપણે હોડકાનું દ્રષ્ટાંત લીધું તો સાતેય દ્રષ્ટાંત માટે, સાતેય તત્વ માટે હોડકાનું દ્રષ્ટાંત. होड़कू छे, नदी मा सरोवर मा समुद्र मा तरे छे, एमा काणू पड़े छे तो शू थाय छे? पाणी आवे छे। काणू पड़ता प्रथम शू थाय? पाणी आवे छे। ई पाणी आवे तेनुं नाम शू कहेवाय? आश्रव। पछी खाली पाणी आवतुं नथी, पाणी आवीने शू थाय छे? भराय छे। होड़कामां पाणी भराय छे, पाणी रहे छे, तेनुं नाम शू कहेवाय छे? बंध कहेवाय छे। हवे शू करवुं, एनो उपाय शू करवो? કે કાણા ને બંધ કરવો, બ્લોક કરવો। તો કાણું બંધ કરીએ તેનું નામ શું છે? સંવર છે। પછી શું કરવું છે? હોડકામાં જે ભરાયેલું પાણી છે તેને ઉલેચવું છે, ધીરે ધીરે કાઢવું છે। તો ધીરે ધીરે કાઢવાની જે પ્રોસેસ છે તેને નિજરા કહેવામાં આવે છે। હવે થાય છે શું? નવું પાણી તો આવતું નથી, સંવર થઈ ગયો છે, જૂનું પાણી ધીરે ધીરે નીકળે છે, તો શું થાય? એક નિશ પછી કાઢતા કાઢતા શું થાય છે? એક વાર એવું થાય છે કે બધે પૂરેપૂરું પાણી બહાર નીકળી જાય, તો તેનું નામ મોક્ષ કહેવામાં આવે છે। આ સિસ્ટમ છે, આપણે બધે એ જ રીતે ફોલો કરીએ છીએ। બહારમાં પણ દવા લેવા જઈએ ત્યારે બધું એ થાય છે ને, દવા લેવા જઈએ પહેલાં શું થાય છે? ડૉક્ટર એને તપાસે છે, દવા એને ડાયગ્નોસ કરે છે પહેલાં। અને રોગ કેવી રીતે થાય છે? કોઈની ઇન્ફેક્શન, કોઈકની અસર, પોતાનું અંદરમાં જે પ્રિવેન્સિંગ જે શક્તિ છે એ ઓછી થતાં કોઈના ઇન્ફેક્શનમાં થાય છે તો રોગ ઉત્પન્ન થાય છે। કોઈ જંતુનો સમાગમ થાય છે, આશ્રવ, એનાથી શું થાય છે? બીમાર, રોગ। પછી એના માટે શું કરીએ છીએ? આપણે ડૉક્ટર પાસે જઈ લઈએ છીએ, ડાયગ્નોસ કરીને દવા લઈએ છીએ। દવા કેવી રીતે લઈએ છીએ? એક સાથે લઈ લઈએ ને, પ્રિસ્ક્રાઇબ કર્યો હોય, 20 ટેબ્લેટ્સનો ડોઝ દીધો હોય તો શું કરીએ છીએ? કોર્સ 20 ટેબ્લેટ્સનો છે, એટ એ ટાઈમ લઈએ તો જલ્દી ક્યોર થઈ જઈએ ને, કેમ? દવા લેવી સારી છે અને આપણે તો જલ્દી ક્યોર થવું છે ને, તો જે ન્યા પણ આપણે શું કરીએ છીએ? ડોઝ વાઇઝ લઈએ છીએ। ડૉક્ટર દવા કેવી આપે છે? રોગ પહેલાં વધે નહીં, કંટ્રોલમાં રહે, અને જૂનો રોગ છે તેને ધીરે ધીરે દવાના ડોઝ થી, તો એ શું છે? રોગ વધે નહીં, ધેટ ઇઝ સંવર છે, ધીરે ધીરે કાઢે છે, તે ડોઝ પ્રમાણે તે નિજરા છે, એમ થતા કમ્પ્લીટ ક્યોર થાય છે, તેને મોક્ષ કહેવામાં આવે છે। ન્યા પણ સિસ્ટમ કરીએ છીએ ને, એટ એ ટાઈમ બધી ગોળી લેતા નથી, જે રીતે ડોઝ પ્રિસ્ક્રાઇબ કરે, એક તો દવા અને પાછી દવા કેવી રીતે લેવી, બે મહત્વનું છે, કઈ દવા લેવી અને કઈ રીતે, એના ડોઝ કયો છે, એમ અહીંયા નિજરા। એક સાથે એવો પુરુષાર્થ ન ઉપડે કે એટ એ ટાઈમ બધું થઈ જાય, તેમાં ક્રમ પડે છે। તો આ જીવ મોક્ષ તત્વની ભૂલ કરે છે, એમાં કહે છે કે મોક્ષ એટલે જીવની સંપૂર્ણ શુદ્ધ દશા, તે મોક્ષનું સ્વરૂપ છે અને તે જ સાચું યથાર્થ રિયલ સુખ છે, પણ અજ્ઞાની તેમ માનતો નથી। મોક્ષમાં આવું નિરાકુળ આત્મિક સુખ છે એવું અજ્ઞાની માનતો નથી, તે તેની મોક્ષ તત્વની ભૂલ છે। મોક્ષમાં શું માને છે? મોક્ષ થતા તેજમાં તેજ મળી જાય, અથવા ત્યાં શરીર ઇન્દ્રિયો અને તેના વિષયો વિના સુખ કેમ હોઈ શકે એવું અજ્ઞાનીને થાય છે। ન્યા શું સુખ કરું? ન્યા ઘણા એમ માને તેજમાં તેજ ભળી જાય છે, તેવું વાંધો છે? એમાં તેજમાં તેજ ભળી જાય, એમાં આપણો નાશ થઈ જાય તો વાંધો છે? નાશ આપણો થઈ જાય તો પછી સુખને ભોગવશે કોણ? પુરુષાર્થ મારે કરો ને પછી એનું ફળ મને મળે નહીં તેવું કોણ કામ કરે? બિઝનેસ આપણે કરીએ અને પ્રોફિટ ગવર્મેન્ટ લઈ જાય પછી કોણ એ મજૂરી કરે? એમ પુરુષાર્થ પોતે કરે અને ફળ એને જો ન મળવાનું, એનો અભાવ થઈ જાય, તો એવું તો કોઈને પુરુષાર્થ કે મોક્ષ જોતો ન હોય, એટલે એ વાત નથી। પ્લસ અજ્ઞાનીને શું થાય છે? ત્યાં શરીર ઇન્દ્રિય કે પાંચ ઇન્દ્રિયના વિષયો નથી, એટલે ત્યાં શું સુખ હશે એમ અજ્ઞાનીને થાય છે, પણ તેને ખબર નથી કે અતિન્દ્રિય આત્મિક સુખ તે જ સાચું સુખ છે। ઇન્દ્રિય સુખ તો કેવું છે? કેવા માત્ર છે, ખરેખર સુખ કેવું એ પણ એક માત્ર કેવા પૂરતું છે, એમાં સાચું સુખ નથી। ત્યાંથી ફરી અવતાર લેવો પડે છે, ભગવાન હોય અવતાર લે છે ને, ક્યારે અવતાર લે? पृथ्वी ऊपर पाप वधी जाए, भक्तों ऊपर भीड़ बहु पड़े, त्यारे अवतार लेवो पड़े ने। अरे भाई, भगवान ना भक्तो तो एने साचा कहवाय के जेनी ऊपर कोई दी भीड़ ज ना पड़े। भीड़ पड़े तो अवतार लेवो पड़े ने। साचो भगवान नो भक्त छे एने कोई दी दुख के भीड़ शू आवे, एने तो सुख मळवानु छे। एने एवी भीड़ ना पड़े भगवान एने जोवे ने अवतार लेवो पड़े। जो भगवान ने एवो अवतार लेवो पड़े तेनो अर्थ शू थयो के भगवान ने हजी राग रही गयो छे। राग रियो तो ज आवुं करवुं पड़े ने। तो जो एमने राग छे तो एमने वितरागता नथी तो एटलू दुख हजी छे, तो एवा पूर्ण वितरागी सुखी एने कहेवामां आवे नहीं। भगवान तो पूर्ण वितरागी छे, कोईना प्रत्ये हवे राग के कोईना प्रत्ये द्वेष नथी। जो भक्तो ऊपर भीड़ होय अने एने करुणा दया करीने अवतार ले शुं थाय, तो भक्तो ने जे दुख आपे छे एना ऊपर एने द्वेष थशे। भक्तो ऊपर जो राग हशे तो भक्तो ने जे हैरान करे एना ऊपर शुं हशे, तो भगवान ने राग द्वेष वाला आपणे पण, तो बेमां फरक शुं पड्यो? एने भगवान कहेवाय जे राग द्वेष आपणे राग द्वेष करीए ने ए पण राग द्वेष करीए तो एवुं तो बेमां सरखापणुं थयुं। एवो भगवान नू स्वरूप ज नथी। जो आ तो आपणे अत्यारना बहु सहेलू लागे छे, आ तत्वना प्रतापे पूज्य गुरुदेवसिंहना प्रतापे आवुं मिथ्यात्व तो क्यांय चालू गयुं छे। ने तो आ जगतना जीवो आवी ज रीते कोई ने कोई ग्रहित मिथ्यात्वमां अटकीने पड्या होय छे। आवुं तो आपणे अज्ञान पहले ज धड़ाके उड़ी गयुं छे के आवा भगवान न होय, हाथमां हथियार राखवा पड़े ने। આવું હોય કોઈ વાઘ ઉપર બેસે ને કોઈ આ ઉપર, આ શું હથિયાર રાખવા? એ તો શું દેખાડે છે? નિશાની, ભયની નિશાની દેખાડે છે। કોઈનો મને ડર હોય તો મારે રાખવું પડે, અને જ્યાં ભય છે ત્યાં વિતરાગતા હોતી। અરે મુનિરાજ જ્યાં વન જંગલમાં નિર્ભય છે અને ભગવાનને પાછો ભય રહે, એવી બે વાત તો સંભવી શકતી નથી। એમ અજ્ઞાની મોક્ષ દશામાં નિરાકુળપણું માનતો નથી, તે મોક્ષ તત્વની વિપરીત સત્તા છે। મિથ્યાદ્રષ્ટિ જીવ મોક્ષમાં પૂર્ણ સુખ છે તેવું માનતો નથી, તેની મોક્ષ તત્વની વિપરીત ઊંધી શ્રદ્ધા છે। આ રીતે અગ્રહિત મિથ્યાત્વ દર્શનમાં સાત તત્વોની આપણને ભૂલ દેખાડી। અજ્ઞાનીને વિપરીત માન્યતા છે, સાત તત્વોની ઊંધી શ્રદ્ધા છે, તેને અગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે। અને આવું જ્યાં અગ્રહિત મિથ્યા દર્શન હોય ત્યારે તેની સાથે તેને અગ્રહિત મિથ્યા જ્ઞાન હોય છે। એ કેવું છે તે હવે આપણને બતાવે છે। અગ્રહિત મિથ્યા દર્શન હોય ત્યાં જે કંઈ જ્ઞાન હોય, જે કાંઈ બહારનું જ્ઞાન હો, શાસ્ત્રનું જ્ઞાન હો, ભણતરનું કે ગમે તે જ્ઞાન હો, જે કાંઈ જ્ઞાન હોય તેને અગ્રહિત મિથ્યા જ્ઞાન કહે છે। સાત તત્વની જે આ વિપરીત માન્યતા છે અને એમાં એક તત્વની ઊંધી માન્યતામાં સાતેયની વિપરીત માન્યતા આવી જાય તો એની વિપરીત માન્યતા છે કે આ મિથ્યા દર્શન છે, મિથ્યા દર્શન છે ત્યાં મિથ્યા જ્ઞાન તેને હોય છે, તે મહાન દુઃખદાતા છે। જેમ મિથ્યા દર્શન દુઃખ આપનારું છે તેમ અજ્ઞાન વિપરીત જાણપણું તે પણ મહા દુઃખદાતા છે। તે ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તોના આલંબન વડે નવું ગ્રહ્યું નથી, અનાદિનું છે, તેથી તેને અગ્રહિત, અગ્રહિત એટલે સ્વાભાવિક નિસર્ગ જ, એટલે કે પૂર્વભવથી લઈને આવ્યો છે। અગ્રહિત કહેતા આ ભવમાં નવું કર્યું છે એમ નથી, પૂર્વભવથી લઈને આવ્યો છે, તો તેને અગ્રહિત મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે। અગ્રહિત મિથ્યા દર્શનની સાથે જે કાંઈ તેને જ્ઞાન હોય તે બધું ખોટું જ છે। એક ખોટો છે શ્રદ્ધા, તો જ્ઞાન પણ સાથે ખોટું છે, એ વિપરીત છે, તો તેને અગ્રહિત મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે। અને તે અનાદિનું ચાલ્યું આવતું હોવાથી તે અગ્રહિત છે, અને આ ભવમાં જે નવું ગ્રહણ કરે છે તેને ગ્રહિત કહેવામાં આવે છે, એની વાત આગળ આવશે। હવે આઠમું ગાથા છે, તેમાં અગ્રહિત મિથ્યા ચારિત્ર એટલે કુચારિત્રનું લક્ષણ આપે છે। બીજી ઢાળમાં વિષય શેનો ચાલે છે, જન્મ મરણનું કારણ શું છે, જન્મ મરણ નું ફળ કેવું દુઃખ છે એ તો પહેલી ઢાળમાં વર્ણન કર્યું કે ચાર ગતિના ભવમાં કેવું દુઃખ છે એનું વર્ણન તો પહેલામાં કર્યું. બીજામાં તેનું કારણ સમજાય અને કારણમાં શું આપણને આપ્યા, મિથ્યા દર્શન જ્ઞાન ને ચારિત્ર. એમાં એક એક માં બબ્બે ભેદ પડે છે, ગ્રહિત અને અગ્રહિત. એમાં પહેલા આપણને અગ્રહિત મિથ્યા દર્શન ની વાત કરી કે સાત તત્વની ઊંધી શ્રદ્ધા તે અગ્રહિત મિથ્યા દર્શન છે. અને આવા અગ્રહિત મિથ્યા દર્શન ની સાથે જે કઈ જ્ઞાન હોય તેને અગ્રહિત મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. હવે અગ્રહિત મિથ્યા ચારિત્ર. ઇન જુત વિષય નિમે જો પ્રવર્તતા કો જાનો મિથ્યા ચરિત યો મિથ્યાત્વાદિ નિસર્ગ જેહ અબજ જે ગ્રહિત સુનિયે સુતેહ. એનો અન્વયાર્થ, જે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અગ્રહિત મિથ્યા દર્શન અને અગ્રહિત મિથ્યા જ્ઞાન સહિત પ્રવૃત્તિ કરે છે તેને અગ્રહિત મિથ્યા ચારિત્ર સમજો. આ જીવને જે સાત તત્વની ઊંધી શ્રદ્ધા એ રૂપ મિથ્યા દર્શન છે, એની સાથે જે કાંઈ થોડું અલ્પ જ્ઞાન છે તે મિથ્યા જ્ઞાન છે, અને તેના સહિત જે કાંઈ બાહ્ય ક્રિયાનો રાગ વિકલ્પ રહે છે, વ્રત તપ ઉપવાસ આદિ જે કાંઈ ક્રિયાનો રાગ છે તેને અહીંયા અગ્રહિત મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. જ્યાં એક મિથ્યાત્વ છે ત્યાં ત્રણેય મિથ્યાત્વ છે. કોઈ કે અમને ભલે મિથ્યા દર્શન છે પણ ક્રિયા તો સાચી કરીએ છીએ ને, અમારું જ્ઞાન તો સાચું છે કે નહીં, કે એક ખોટું ત્યાં બધું જ ખોટું હોય છે. એમાં બીજું, આમાં જીવને એમ લાગે છે કે અમારું જ્ઞાન ક્રિયા તો સાચી જ કરીએ છે, ક્રિયામાં તમે આગળ છે ને, બીજા ભલે તમે જ્ઞાનમાં આગળ છો, અમે શેમાં આગળ છીએ, ક્રિયામાં આગળ છીએ. અમે તો એટલો બધો વ્રત તપ ઉપવાસ આદિ કેટલું કરીએ છીએ, જાત્રા ઉઘાડા પગે કરીએ છીએ, પૂજા કરીએ છીએ, પણ ભાઈ જ્યાં મિથ્યાત્વ પહેલો જ ખોટું છે, બે ને બે ચારની બદલે પાંચ મૂકાશે એ પછી સમ આખો કરે છે કેટલો સાચો પડે. ફર્સ્ટ સ્ટેપમાં જ મિસ્ટેક કરી, 2+2=5 લખી નાખ્યા, પછી એનો સમ કેવો પડશે? એમ અહીંયા પહેલા જ્યાં શ્રદ્ધા જ ખોટી છે, મૂળ પાયો જ ખોટો છે, જે મકાનની પ્લિન્થ જ ખોટી લેવાની છે, મકાન કેવું થાય? પ્લિન્થ બધાને ખબર હશે ને, ફાઉન્ડેશન, ફાઉન્ડેશન જ જ્યાં ખોટું છે તો એનો શેપ નહીં બધું જ ખોટું આવવાનું છે. એમ પાયો મિથ્યાત્વ જ્યાં ખોટું છે ત્યાં એનું જ્ઞાન પણ ખોટું ને ચારિત્ર પણ ખોટું છે. તો જે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જે કાંઈ પ્રવૃત્તિ, એ ભલે પછી મહિનાના ઉપવાસ કરે કે ઉભો ઉભો સુકાઈ જાય, મૌન વ્રત ધારણ કરે, ગમે તે પ્રકાર કરે, પણ અગ્રહિત મિથ્યા દર્શન અને અગ્રહિત મિથ્યા જ્ઞાન સહિત પ્રવૃત્તિ છે તો તેને અગ્રહિત મિથ્યા ચારિત્ર સમજો તેને કહેવામાં આવે છે. તેનું અજ્ઞાનીનું કેટલું સાચું? અજ્ઞાનીનું બધું જ ખોટું છે, શ્રદ્ધા ખોટી, જ્ઞાન ખોટું ને ચારિત્ર ત્રણેય ખોટું છે, એકેય સાચું નથી. મિથ્યાત્વ મોટો મૂળ પાયો પડ્યો છે. એક ભૂલથી કોઈ ગટરની લાઈન સાથે પીવાનું પાણી લાઈન જોઈન્ટ થઈ જાય છે, નળમાં કેવું પાણી આવે? હવે ખોટું એક મિસ કનેક્શન થઈને અથવા બે ભેગી પાઇપલાઇન થઈ ગઈ. એમ આ મિથ્યાત્વ રૂપી શ્રદ્ધા જ્યાં ખોટું એક છે ત્યાં જ્ઞાનને ચારિત્રને બધું જ વિપરીતને ખોટું હોય છે. આ પ્રમાણે અગ્રહિત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનું વર્ણન કરવામાં આવ્યું. મિથ્યા દર્શન જ્ઞાન સહિત ગમે તેટલું મુનિવ્રતના ધારણ કરે, જંગલમાં રે, એકલો રે, ઉઘાડા પગે ચાલે, ઠંડી ગરમીને સહન કરે, પણ એ બધું મિથ્યા ચારિત્રમાં જાય છે. એ કાંઈક તો કરે છે કે નહીં? એને ખાવાનું મળે છતાં ખાતો નથી, તે એટલું તો સારું કે નહીં? એટલું તપ કહેવાય કે નહીં? તો એને ખાવાનું છે અને નથી ખાતો એનું કારણ શું છે? ખાવાનું છે ને નથી ખાતો તો તેમાં અસાતાનો ઉદય છે, ચારિત્ર છે એટલે નહીં, કારણ કે અંદરમાં ખાવાની ઈચ્છા તો પડી છે, એને અસાતાનો ઉદય છે. ખાવા તે દિવસે ન મળ્યું એટલે એને તપ થતો નથી, કારણ કે અંદરમાં ખાવાની ઈચ્છા તો પડી છે, તે દી ખાવા નથી મળ્યું તે એનો શું છે, અસાતાનો ઉદય છે. મુનિરાજને તે જ વખતે કેવું હોય છે કે ખાવાની ઈચ્છાનો અભાવ છે તો તપ છે. આ જે અજ્ઞાની છે એને ખાવાની ઈચ્છાનો અભાવ તો નથી, ખાવાની ઈચ્છા તો અંદરમાં રહ્યા કરે, પણ કોઈ કે ઘરે બધું તૈયાર છે ને ખાવા નથી મળતું, એ અંતરાય કર્મ છે. એને અસાતાનો ઉદય છે અને શું છે, અંતરાય છે એટલે ખાવા, બાકી એનો અંદરમાં અભિપ્રાય તો શું છે, ખાવાનો અભિપ્રાય તો અંદરમાં પડ્યો છે, એને તપ કહેવામાં આવતું નથી. પણ આપણને શું થાય, શુભ ભાવની અને એની ક્રિયાની એટલી મહત્તા થઈ ગઈ છે કે મિથ્યાત્વ જેવું પાપ મોટો દોષ આપણને ક્યાંય દેખાતો નથી. મિથ્યાત્વ જેવું કોઈ પાપ નથી. જગતમાં ચારિત્રના પાપ છોડવાની વાત તો ઘણી જગ્યાએ આવે છે, પણ ક્યારેય મિથ્યાત્વ છોડવાની વાત જ્ઞાની સિવાય ક્યાંય હોતી નથી. પહેલાં મિથ્યાત્વ છોડવું જોઈએ. મિથ્યાત્વ છૂટા પછી જેમ જેમ પુરુષાર્થ વધે છે તેમ ચારિત્રનો પાપનો નાશ થયા વગર રહેતો નથી. તો આ અજ્ઞાની મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન રાખે છે અને ચારિત્રમાં સુધારો કરવા નીકળી જાય છે, પણ એને સુધારો થતો નથી. તો એ રીતે અહીંયા ત્રણ અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનું વર્ણન કર્યું. હવે જે ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે તેની વાત હવે સાંભળો. અગ્રહિત અનાદિનું જે ચાલ્યું આવે છે તેની વાત તો કરી, હવે જે ગ્રહિત આ ભવમાં જે નવું ગ્રહણ કરીએ છીએ તેની વાત હવે આગલી ગાથાઓમાં આપણને કરશે, તેનો ભાવાર્થ. અગ્રહિત મિથ્યા દર્શન અને અગ્રહિત મિથ્યા જ્ઞાન સહિત પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે પ્રવૃત્તિ કરવી તેને અગ્રહિત મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. ખરેખર તો આપણે શેમાં ચારિત્ર માની લીધું છે, અજ્ઞાની શેમાં ચારિત્ર માને છે, શુભ ભાવની ક્રિયાના ઠેકાણા હોતા નથી, એ તો શેની ક્રિયામાં ચારિત્ર માને છે, જળની ક્રિયામાં. હું એક જગ્યાએ બેઠો, થોડી કંઈક ભાષા બોલાણી એટલે શું માની લીધું, મને ચારિત્ર થયું. અરે ભાઈ, એક જગ્યાએ બેસીએ છીએ કોની ક્રિયા છે, આત્માની ક્રિયા કે પૂતગલની ક્રિયા છે? એક પથ્થરનું પાથરીને બે કલાક બેસીએ, બે ઘડી બેસીએ છીએ તે શું થયું, આત્માની ક્રિયા છે જળની ક્રિયા છે? તે વખતે જે કાંઈ ભાષા બોલાય છે કોની ક્રિયા છે, ભાષા વર્ણાની ક્રિયા છે. અને માને છે શું થાય છે, ઔદારિક પૂતગલની ક્રિયા થાય છે ભાષા વર્ણાની ક્રિયા, અને માને છે શું, મને ચારિત્ર થયું, મને સામાયિક થયું, મને પ્રતિક્રમણ થયું, મને આલોચના થઈ. તે વખતે ખરેખર જળની ક્રિયાને માને, તે વખતે શું ભાવ હતા એને ભાવનું તો કોઈ ઠેકાણું હોતું નથી. સામાયિક લઈને બેઠા હોય ઘરમાં, ટેલિફોન આવે કે કંઈ થાય, કોલ બેલ વાગે ઘરની, શું થાય ખબર ન પડે ને આપણને, ખબર પડે તો સામાયિકમાં બેઠા છીએ કે ટેલિફોનમાં બેઠા છીએ, ટેલિફોન ઓપરેટર થઈ ગયા છીએ ત્યાં સામાયિકમાં કાંઈ બેઠા. અરે વિકલ્પ પણ આપણો સ્વભાવ પણ એ પ્રકારનો નથી કે બે ઘડીમાં એ પ્રકારનો સ્વભાવ રહે, એ પણ ઠેકાણા નથી. ખરેખર સ્વભાવે સામાયિક નથી, એની બદલે શેમાં માની લીધું, શરીરની ને ભાષાની ક્રિયામાં સામાયિક માનીએ છીએ. બીજા ભૂલ કરે છે નથી, આપણે પણ અજ્ઞાન દશામાં આવું જ કર્યું છે, બીજા કોઈની વાત નથી. થતી તી જળની ક્રિયા માની આત્માની ક્રિયા, થતી તી રાગની ક્રિયા માની આત્માની ક્રિયા. ભાઈ સામાયિક એટલે શું, સમતાનો લાભ. સામાયિક એટલે સમતા, અને ખરેખર સમતા એટલે શું, સમતા એનો આપણે કરીએ સમ પ્લસ તા, સમ એટલે ઇક્વાલિટી, સમ સરખાપણું, અને તા એટલે પણું. દરેક જીવ પૂતગલ પર પદાર્થોને દરેક બીજા જીવોને સરખાપણે માનતા કોઈના પ્રત્યે રાગ નથી અને કોઈના પ્રત્યે દ્વેષ નથી, એ વિષમ ભાવ છે. કોઈના પ્રત્યે રાગ થવો, કોઈના પ્રત્યે દ્વેષ થવો એ કેવો છે, विषम, विषम એટલે શું? આઈ ડોન્ટ નો, કદાચ ઇંગ્લિશ જે શબ્દ હોય, અનઇક્વલ, અનઇક્વલ ચાલે. એ બે વિષમ ભાવથી રહિત, ઇક્વા સમક, સમતા સરખા પણ. કોઈ જીવ મારા માટે રાગ કરવા યોગ્ય નથી, કોઈ જીવ મારા માટે દ્વેષ કરવા યોગ્ય નથી, એવો ભાવ પ્રગટ થાય તેનું નામ સાચી સામાયિક કહેવામાં આવે છે. ન્યુટ્રલ, બેનું વિરુદ્ધ, વિરુદ્ધતા બેના, રાગ દ્વેષ જે થાય છે બે કેવા છે? વિરુદ્ધ ભાવ. સમતા ભાવ કેવો છે? દરેક જીવ પ્રત્યે સરખાપણું. કેટલી સામાયિક આપણે કરી, પણ કેટલી આવી સામાયિક ખીચામાં, કેટલી આવી સામાયિક? એક જણાએ કીધું, કોઈ મને તો પ્રતિક્રમણ ને પ્રાયશ્ચિત ને બધું કર્યું તો ખરું, પણ કેટલી આવી મને હજી ખબર નથી. અરે ભાઈ, કઈ બહાર થી આવવાની છે કે અંતરના આત્મામાંથી પ્રગટ થવાની છે? એ શું કોઈ વસ્તુ છે? ગુરુ આપે ને આપણે લઈએ, બહાર થી લેવા જેવી વસ્તુ છે? એમ એક એક ચારિત્રની પણતીનો વિચાર કરીએ, પ્રતિક્રમણ કહીએ, આલોચના કહીએ, પ્રત્યાખ્યાન કહીએ, એનું દરેકનો અર્થ એને સમજવો જોઈએ. આપણે પરિસરણ આવે છે એમાં પણ એ ચારિત્રની પરિણતિની દશાના શું ભાવ છે તેનો આપણને ગુરુદેવશ્રી પણ ખુલાસો કરીને બતાવશે. આપણે જેને માનીને બેઠા છે એ તો જડની ક્રિયા છે, એમાં કાંઈ આત્માનું હિત કે અહિત કાંઈ નથી. અહીંયા તો સમતા આત્મામાં અંતરમાં વિતરાગતા પડી છે, અકસાયપણું પડ્યું છે, એના આશ્રય પરિણતિમાં સમતા ભાવ, અકસાય ભાવ, વિતરાગ ભાવ થાય તેને સાચી સામાયિક કહેવામાં આવે છે. એ જ આત્માના આશ્રયે પ્રતિક્રમણ પાછા હટવું, પ્રતિક્રમણ પાછા હટવું. ગુજરાતીમાં જે ને કે આક્રમણ, કોઈના પર એટેક કરે છે ને, એટેક કરીએ તો શું જાય છે? કોકની સામે જાય છે, તેનું નામ ગુજરાતીમાં શું કે? આક્રમણ. પ્રતિક્રમણ એટલે પાછા હટવું. સેનાથી પાછા હટવું છે? ક્યાં પાપથી? પ્રતિક્રમણમાં ક્યાં રાગ દ્વેષ થી પાછા હટવાનું છે? મિથ્યાત્વ થી. પણ ક્યારનું? ભૂતકાળનું, ભવિષ્યનું, વર્તમાનનું? પ્રતિક્રમણ સાથે કયો લાગુ પડે? ભૂતકાળના પાપ થી પાછા હટવું, બરોબર છે? વાત તો સાચી છે. ભૂતકાળના પાપ થી પ્રતિક્રમણ, પ્રતિક્રમણ કોના સાથે લિંક થાય છે? ભૂતકાળ સાથે. પ્રત્યાખ્યાન કોની સાથે લિંક છે? ભવિષ્ય સાથે. આલોચના કોની સાથે લિંક છે? પ્રતિક્રમણ એટલે ભૂતકાળના પાપ થી પાછા હટવું. હવે એમાં એક પ્રશ્ન તો થાય ને કે ભૂતકાળના પાપ હજી ઉભા છે? એ તો વયા ગયા, તો પ્રતિક્રમણ એનું કરવું, બરોબર ને? પ્રતિક્રમણ, અહીંયા ભૂતકાળના પાપ ઉભા છે એ તો વ્યય થઈ ગયો ને, ઉત્પાદ વ્યય તો શીખ્યા છે ને, હવે તો પછી પ્રતિક્રમણ શું કામ કરવું? ભવિષ્યના પાપ આવી ગયા છે તો પછી હું કામ પચકારણ કરવા? ભાઈ, પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન કઈ જુદી જુદી ત્રણ કાળે કરવા જેવી વાત નથી. એક ચારિત્રની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે એમાં વિતરાગતા જોઈ તો ભૂતકાળમાં જેવી રાગની દશા, દ્વેષની દશા, વિપરીતતા હતી તેવી નથી, તો તેને ભૂતકાળના પાપથી પાછો હટ્યો એમ પ્રતિક્રમણ કહેવામાં આવે છે. ભવિષ્યમાં જે થવા યોગ્ય પાપ હતા એ વર્તમાનમાં થતા નથી એવો એનો અભિપ્રાય વર્તે છે, તો એ ભવિષ્યના પાપથી નિવૃત્ત છે, તેને પચખાણ કહેવામાં આવે. ભૂતકાળના આવવાના છે એમ નહીં, હવે એના પરિણતિમાં જ એવો નિર્ણય, એવો અભિપ્રાય વર્તે છે કે એવા મિથ્યાત્વ રાગદ્વેષ રૂપે હું નહીં થાવ, તેને ભવિષ્યનું પચખાણ કહેવામાં આવે છે. અને વર્તમાનમાં તેટલા પ્રકારનો રાગ નથી તેનું નામ આલોચના કહેવામાં આવે. પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના કરવા માટે ત્રણ સમય નથી જોતા, ત્રણ પર્યાય નથી જોતી. એક જ પરિણતિમાં, એક જ ચારિત્ર ગુણની નિર્મળ પર્યાયમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ને આલોચના લાગુ પડે છે, સમાય જાય છે. પણ હજી તો વ્યાખ્યાય ખબર ન હોય કોને પ્રતિક્રમણ કહેવાય ને કોને પચખાણ કહેવાય. ત્યાગ આપો, મને કાંઈક ત્યાગ કરાવો, શેનો ત્યાગ કરવો છે? ધર્મ નો ત્યાગ કરે છે, સ્વરૂપ ની કઈ ખબર નથી અને ત્યાગ. અરે ભાઈ, ત્યાગ શેનો હોય? અજ્ઞાન નો ત્યાગ હોય, વિપરીતતા રાગ દ્વેષ નો ત્યાગ હોય, એ તો ત્યાગ ની કઈ ખબર નથી. પાછી ઘણા તો કેવું લે, મને 4 કલાક નહીં ખાવાનો ત્યાગ આપો. હવે 4 કલાક માં રાગ ની વૃત્તિ તો આ તો પેટ ભરાઈ ગયા પછી 4 કલાક મસ્ત ખાવાનું નથી. નહીં, આનો કોઈ અર્થ નથી. આપણે એક ત્યાગ ને મસ્કરી રૂપ કરી લઈએ છીએ. કોઈ કે આટલા કલાક ની ને આટલા દિવસ ની ને આમ ઘણી પ્રકાર ચાલતા હોય છે. આપણને ખરેખર એનું સ્વરૂપ શું છે એ ખ્યાલ નથી. એટલે આવી રીતે 2-4 કલાક આવી રીતે ખોટા અટકીને રહી જાય. ખરેખર કોઈના માટે નથી. આપણે તો આપણે વિચાર કરવો છે, આવી અજ્ઞાન દશામાં હું પણ અનંતકાળ ભૂતકાળમાં આવી મેં ભૂલો કરી છે. આ તો ઉપકાર જ્ઞાનીનો કે આવા મિથ્યાત્વથી આપણને છોડ્યા છે. એક સરસ ગાયન આવે છે ગુરુદેવશ્રી પ્રત્યે ભક્તિનું, કાન ગુરુએ કાદવ માંથી કાઢ્યા. મિથ્યાત્વના કાદવમાં આપણે પૂરેપૂરા ડૂબેલા હતા. કેટલા ડૂબેલા હતા? ખાલી એક થોડા માથાના વાળ દેખાતા, એમાંથી ખેંચીને આપણને બધાને બહાર કાઢ્યા. કાન ગુરુએ કાદવ માંથી કાઢ્યા રે, ચડાયવા એ રાજમાર્ગ દ્વાર, આવા ગુરુ તે ગોત્યા નહીં જડે. આવા ગુરુનો વારંવાર યોગ ભેટો થવો મુશ્કેલ છે. મોક્ષ માર્ગે આપણને બધાને ચડાવ્યા છે. ક્યાંય મિથ્યાત્વના અને અજ્ઞાનમાં ડૂબેલા હતા એમાંથી આપણને કાઢ્યા છે. તો આપણે તો ફરી ફરી આવી ભૂલ ન થાય એના માટે દ્રઢતા કરીશ. કોઈને માટે, કોઈની ટીકા માટે કે આ વાત કહેવામાં આવતી નથી કે શું છે ચારિત્રની આવી નિર્મળ ઉગ્ર દશા અને આપણે એને કેવી રીતે સ્થૂળતામાં માનીને કલ્પીને બેઠા હતા કે ભાઈ ત્યાગ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, સામાયિક, ભક્તિ બધું જ આત્માની નિર્મળ પર્યાયમાં સમાય છે. જેમ આપણે 10 લક્ષણ ધર્મમાં કે 1 ચારિત્રની પર્યાયમાં ક્ષમા, માર્દવ, આર્જવ બધું જ સમાય જાય છે. એમાં એક વિતરાગી પ્રણતી પ્રગટ થાય તેમાં બધા જ ચારિત્રના ધર્મો આવી જાય. તો એ પ્રમાણે તો અજ્ઞાની માનતો નથી. 12માં થોડુંક 5 ઇન્દ્રિયના વિષયમાં આટલું મીકું કર્યું એવું બધું માને છે, તેમાં તે ચારિત્ર માની લે છે. તેને અગ્રહિત મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. આટલું મીકું ને આટલું લીધું, 12ના થોડાક ઉપવાસ આદિ વ્રત તપ કરી લીધા, તેને એ તપ માને છે, ચારિત્ર માને છે, તે અગ્રહિત મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. આ ત્રણેયને દુઃખના કારણ જાણીને તત્વજ્ઞાન વડે જો આ સાધન આપ્યું, છોડવા જેવા વ્યય કરવા યોગ્ય કોણ છે? આ ત્રણેયને, ત્રણેયને કહેતા મિથ્યા, દર્શન, જ્ઞાન ને ચારિત્ર શા માટે છોડવા છે? દુઃખના કારણ જાણીને. એક એક કારણ આપે છે. જ્યાં સુધી એને દુઃખના કારણ નહીં જાણીએ ત્યાં સુધી એને આપણે છોડશું નહી. દુઃખના કારણ જાણીને પછી સેના વડે છોડવા છે? તત્વ જ્ઞાન વડે, સાચા સત્શાસ્ત્રના અભ્યાસ વડે, સાચી સમજણ વડે, સાચી શ્રદ્ધા જ્ઞાન વડે તેનો ત્યાગ કરવો જોઈએ. ફરીથી આ ત્રણેય કોણ? ત્રણેય મિથ્યા, દર્શન, જ્ઞાન ને ચારિત્ર એ શા માટે છોડવા જેવા છે? દુઃખના કારણ છે. ઘરમાં સર્પ આવ્યો છે એમ જ્યાં ખબર પડે છે તો શું થાય છે? ખબર નથી હોતી ત્યાં સુધી કાંઈ નહીં, પણ જ્યાં ખબર પડે છે ત્યાં શું થાય છે? શા માટે કાઢવાનો? કે દુઃખનું કારણ, એ મને ડંખશે તો મારું મૃત્યુ થશે એમ જ્યાં જાણે છે તો એ છોડવાનો પ્રયત્ન કર્યા વગર રહેતો નથી. એમ આ ત્રણેયને દુઃખના જો કારણ જાણશે તો તેને છોડવાનો પ્રયત્ન કરશે. પણ છોડવા કેવી રીતે? તત્વ જ્ઞાન વડે. અને તો સામાન્ય છે, અજ્ઞાન જ્ઞાન વડે જ દૂર થાય છે, બીજો કોઈ એનો ઉપાય ન હોય. તમારું નામ મને ખબર ન હોય તો હું શું ઉપાય કરું તો મને નામ આવડી જાય તમારું? 12માં કેટલા ઉપવાસ કરું, કેટલા તડકામાં ઉભા રહું, શું કરું, શું ઉપાય છે? એક તમારા નામનું જ્ઞાન કરું એ અજ્ઞાનને ટાળશે. તમને પૂછું તમારું નામ શું છે, તો જ્ઞાન અજ્ઞાન વડે ટળે એમ નિશંક જાણવું. શ્રીમદજી શું લખે છે? અજ્ઞાન છે સેના વડે ટળે છે? જ્ઞાન વડે ટળે એમ નિશંક જાણજો. બીજો કોઈ ઉપાય ગોતતા નહીં. દુઃખ નું કારણ કોણ છે? અજ્ઞાન છે. દરેક ને સંમત વાત છે ને, એમાં તો કોઈને પ્રશ્ન ન હોઈ શકે. તો દુઃખ નું કારણ અજ્ઞાન છે અને અજ્ઞાન ના નાશ નું કારણ જ્ઞાન છે. બીજો કોઈ જગતમાં એનો ઉપાય નથી. માટે તત્વજ્ઞાન વડે મિથ્યા દર્શન ના ચારિત્ર નો ત્યાગ કરવો જોવે. હવે નવમી ગાથા, ગ્રહિત મિથ્યા દર્શન અને કુગુરુના લક્ષણ. હવે અગ્રહિત ની વાત પૂરી થઈ ગઈ, અગ્રહિત મિથ્યા દર્શન ના ચારિત્ર ની વાત પૂરી થઈ. હવે આ ભવમાં આપણે જે નવું અજ્ઞાન ગ્રહણ કરીએ છીએ તેની વાત કરે છે. કોઈને એમ થાય કે હવે બીજા અન્ય મતમાં જન્મે એનો ધર્મ ગ્રહણ કરે, એમાં બિચારાને શું વાંક? આપણે જૈનમાં જન્મ્યા એટલે જૈન મળ્યા, બીજા કોઈ અન્ય ધર્મમાં જન્મા હોય એ ગ્રહણ કરી લે, એમાં એનો શું વાંક? એનો કાંઈ વાંક નથી. એ ધર્મમાં જન્મો છે પણ એને વિવેક કેમ ન કર્યો? આ સાચું છે કે ખોટું એમ એને જ્ઞાનથી નક્કી કરવું જોઈએ. એનો વાંક નથી એમ નથી. કોઈ બીજા ધર્મમાં જન્મે છે પણ એ સાચું છે કે ખોટું એ જાણવાનો એને વિવેક પ્રયાસ એને કરવો જોઈએ. એ પ્રયાસ નથી કરતો એ જ એનો દોષ છે. જે જન્મમાં જેવી ફેમિલીમાં જન્મમાં એ જ સાચું માની લેવું એ યથાર્થપણે નથી. એને પોતાના જ્ઞાનનો વિવેક કરવો જોઈએ. દુકાનમાં જઈએ, શોપમાં શું કરીએ છીએ? શોપકીપર આપી લઈ લઈએ છીએ ને, તો શું કરીએ? કેટલું ચેકઆઉટ કરીએ છીએ? મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, એના રેટ જોઈએ છે, કેટલોકમાં જોઈએ છે, એ જ રેટ છે કે નહીં, પેકિંગ બરોબર છે કે નહીં, આઈટમ બરોબર, બધું ચેક કરીએ છીએ કે એમને બધું લઈને નીકળી જઈએ છીએ? તો બહારમાં પણ જો આપણી વિવેક શક્તિનો ઉપયોગ કરીએ છીએ તો આ ધર્મ તો એક ગંભીર બાબત છે. એમાં પોતાનો વિવેક કરવો જોઈએ. અને વિવેકનો ઉપયોગ નથી કરતો એ એનો દોષ છે. એમાં કોઈની દયા નથી કે એ અહીંયા જન્મ એટલે એના દોષને માફ, એવું નથી. પોતે પોતાનો વિવેકનો વિચારનો એને ઉપયોગ તો કરવો જોવે. તો આ જે નવું ગ્રહણ કરીએ છીએ આપણે આ ભવમાં તે ગ્રહિત મિથ્યા દર્શન છે એની આમાં વ્યાખ્યા કરે છે. અને એ ગ્રહિત મિથ્યા દર્શનમાં કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રની જે માન્યતા છે તેનું પછી આગળ વર્ણન આવશે. નવમી અને દસમી ગાથાનો પૂર્વાર્ધ.
જો કુગુરુ કુદેવ કુધર્મ સેવ પોષે ચિર દર્શન મોહ એવ અંતર રાગાદિક ધરે જે હબા હરધન આંબર તે સ્નેહ ધારે કુલિંગ લહિ મહત ભાવતે કુગુરુ જન્મ જલ ઉપલ નાવ.
એનો અન્વયાર્થ, જે ખોટા ગુરુની, ખોટા દેવની અને ખોટા ધર્મની સેવા કરે છે તે ઘણા લાંબા સમય સુધી મિથ્યા દર્શન જ પોષે છે. આ ગ્રહિત મિથ્યા દર્શનની વ્યાખ્યા. જે ખોટા ગુરુ છે, ખોટા ગુરુ એટલે રાગી ગુરુ, જેને પોતાને હજી વસ્ત્ર પાત્રનો રાગ છે, શિષ્ય એટલા તૈયાર કરવા, આને હું ધર્મનો ઉપદેશ આપું તો મને લાભ થશે એ પ્રકારની જેને વૃત્તિ રહી છે તે ખોટા ગુરુ છે, જે રાગને પોષે છે. ખોટા ગુરુ, ખોટા દેવ કોણ ક્યાં છે એની આગળ વ્યાખ્યા તો હજી વિસ્તારથી આવશે. પણ સામાન્ય રીતે ખોટા કુગુરુ કોને કહેવાય? કે જે પોતે જ રાગથી સહિત છે, જેને રાગ હજી ગમે છે, જેને હજી પરિગ્રહ ગમે છે, હજી જિંસા, જૂઠું, ચોરી, કુશીલને પરિગ્રહથી જે સહિત છે તે ખોટા ગુરુ છે. રાગથી સહિત, રાગથી રહિત થવાનો ઉપદેશ આપી શકે? પોતાને જ હજી રાગથી તો પોતે ભરેલા હોય, પોતાને સ્મોકિંગની હેબિટ હોય બીજાને શું કહી શકે? એમ પોતે ખોટા ગુરુ, એને તો ઉપમા પછી આપશે કે ખોટા ગુરુ કેવા છે. પોતે જ રાગ દ્વેષથી ભરપૂર છે. બારમાં પણ હોય છે કે નહીં? કે ગુરુ આટલા બધા શિષ્ય અમે કરી લે, 108 શિષ્ય બનાવી લેશું, બીજા કરતા હું વધી જાઉં, આગળ વધી જાઉં, મારી ખ્યાતિ કેમ વધે, લોકોમાં વાહ વાહ કેમ થાય, લોકોને એવો ઉપદેશ આપો કે લોકો રાજી થઈ જાય. એ તો સાચું ને, લોકોને ગમે તે ઉપદેશ દેવો જોઈએ, લોકો પસંદ કરે એવો ઉપદેશ આપવો જોઈએ કે નહીં? લોકોને ગમે તેવો કે સાચો હોય તે દેવો જોઈએ. લોકોને ગમે, પ્લીઝ થાય એવો ઉપદેશ નહીં, પણ સત્ય હોય તે દેવું જોઈએ. આ કોઈ મનોરંજન લોકરંજન માટે નથી, એન્ટરટેનમેન્ટ જેને શું કહીએ, એન્ટરટેનમેન્ટ જતો હોય તો ગુરુ પાસે શું કામ, ઠેર ઠેર ટીવી પડ્યા છે, રેડિયો પડ્યા છે એના માટે. જેમ એ લોકો શું પ્રોગ્રામ આપે છે, લોકો જે પસંદ કરે, લોકો જેને એન્ટરટેન થાય, કારણ કે એને લોકો પાસેથી શું છે, કંઈક પ્રયોજન છે, એનાથી એને કંઈક કામ છે. એમ આ પણ ગુરુ લોકોને ગમે તેવો ઉપદેશ આપે છે તો તે સાચી વાત નથી, એને કંઈક લોકોથી પ્રયોજન છે. લોકોને ગમશે તો મને આહારનું કે એનું સારું મળશે, મારી ખ્યાતિ વધશે, એવી જેને ભાવના છે તે સાચા ગુરુ. અરે નિર્ગ્રંથ મુનિરાજ, સાચા ગુરુ તો કેવા હોય છે, કે આટલા બધા શાસ્ત્રો કુનકુનાચાર્યદેવ લખ્યા, ક્યાંય નામ લખ્યું પોતાનું, પોતાનું જેને નામ પણ દેવાની ઝંખના ઈચ્છા નથી એવી નિષ્પ્રદશા હોય, આટલું સરસ સમયસાર પ્રવચનસાર નિયમસાર શાસ્ત્રની રચના લખું, એક શબ્દ લખો તો શું વાંધો હતો? અરે એ તો જવા દો, આચાર્ય દેવને મુનિરાજને શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવે, સહેજે તાડપત્ર મળે, શ્રાવકને કહે નહીં કે મને શાસ્ત્ર લખવાની ઈચ્છા થઈ છે, ક્યાંકથી તાડપત્ર ગોતી લાવો, એવું ના બને. સહેજે ઈચ્છા થઈ છે, જંગલમાં તાડપત્ર મળે કે કાગળને પેન લેવા જાય, શું લેવા જાય? કોઈ કે ત્યારે નહોતા, ત્યારે હોય કે ન હોય, અત્યારના પણ સાચા મુનિરાજ હોય લેવા ન જાય. કાગળ કે પેન લેવું છે એમાં કોની લાચારી કરવી પડે? મુનિરાજની એવી વૃત્તિ હોતી નથી. સહેજે તાડપત્ર મળે છે, વિકલ્પ આવ્યો તો લખ્યું, લખીને પછી શું કરે? ત્યાં ને ત્યાં મૂકીને તો પાછા આત્માના ધ્યાનમાં ચાલ્યા. એવો પણ વિકલ્પ ન હોય, કોકને સોંપી જાઓ તો પાછળથી કંઈક પ્રિઝર્વ કરશે, કંઈક છપાવશે, એવી પણ આકાંક્ષા જેને નથી. સમયસારમાં અમરચંદ્રાચાર્ય દેવ તો શું લખે છે છેલ્લે, મેં આ શાસ્ત્ર લખ્યું છે એ મોહમાં નાચતા નહીં. કોને કહે છે? શબ્દોની શક્તિએ, પૂતગલની શક્તિએ આ આત્મખ્યાતિ નામની ટીકા રચી છે, એમાં અમરચંદ્ર સુરીનું કાંઈ કર્તવ્ય નથી. મને તો એવું અભિમાન ને મોહ નથી, તમે પણ એવો મોહ કરતા નહીં. તો હું કેવો છું? અમરચંદ્રાચાર્ય દેવ કહે છે હું કેવો છું? સ્વરૂપ ગુપ્ત છે, સ્વરૂપમાં એવો ગુપ્ત થઈ ગયો છું, એવો લીન એકાગ્ર થઈ ગયું છે કે બહારમાં કોઈને ખબર પણ ના પડે. વાઘ સિંહ જ્યાં રહેતા હોય એવા જંગલમાં મુનિરાજ વિચરે છે, ગામમાં શ્રાવકને ખબર પણ ના પડે કે મુનિરાજ અહીંયા બાજુના જંગલમાં આવ્યા છે. એવી તો સાચા નિર્ગ્રંથ ગુરુની મુનિરાજની દશા હોય છે. શહેરમાં બધા લોકો વચ્ચે મુનિરાજ વસે નહીં, એવી નિર્ગ્રંથ દશા છે ત્યાં સાચા ગુરુ પણવું છે. બાકી કુરગુરુ કલ્પના, પોતાની કલ્પનાથી માનેલા છે. ગુરુપણું કોઈ બાહ્ય વેશથી નથી બનતું, બાહ્ય ગુરુ પરંપરાથી કોઈ ગુરુ તત્વ આવતું નથી. ગાદી જેમ આપે ને, મારા પછી આ વારસ ને મારા પછી, એમ પરંપરાથી ગુરુપણું આવતું નથી. બાહ્ય વેશ બદલવાથી ગુરુપણું આવતું નથી. સુંદર ભાષા બોલતા આવડી જાય એટલે ગુરુપણું આવતું નથી. ગુરુ તત્વ એટલે શું છે? સંવર નિજરાતે ગુરુ તત્વ છે, મોક્ષ તે દેવ તત્વ છે. જેને અંતરમાં સંવર નિજરાની વિતરાગી દશા પ્રગટ થઈ નથી તેને ગુરુપણું હોતું નથી. અંદરમાં ગુરુ તત્વ પ્રગટ થવું જોઈએ, બાહ્યથી આવતું નથી. અંતરમાં વિતરાગી દશા પ્રગટ થતા तेने गुरु तत्व तेने आचार्य उपाध्याय मुनिराज कहेवामां आवे छे। बाकी तो कल्पना थी गमे तेने मानी लईए आपणुं अहित थशे। કેટલાને આપણે તારીએ તો તરી જઈએ। ગુરુદેવસિંહને એક જણે પ્રશ્ન પૂછ્યો તો ટાઈમ થઈ ગયો છે પૂરું કરીએ આપણે। તારે તે તરે કે તરે ઈ તારે, એક જણે ગુરુદેવસિંહને પ્રશ્ન, તારે ઈ તરે કે તરે ઈ તારે, શું હશે ગુજરાતી જેને હોય કે જો બીજાને તારે ઈ પોતે તરતો હોય તો મારે કેટલાકને ગોતવા જવા, પોતે જે તરે છે પોતામાં જે મોક્ષ માર્ગની પણતી પ્રગટ કરે છે એ બીજાને તરવામાં નિમિત્ત થાય છે, બીજાને તારે છે એટલે તરે છે એવું હોતું નથી। તો આ મુનિરાજ પોતાના આત્માની, સાચા ગુરુ પોતાના આત્માની સાધનામાં આગળ વધી રહ્યા છે, સે જે ઉપદેશનો વિકલ્પ આવે છે તો મુમુક્ષુ આત્માર્થી જીવ તે ઉપદેશને ગ્રહણ કરીને પોતે પણ તરે છે। બાકી જેને બીજાને તારવાની ઈચ્છા છે, બીજાને હું સમજાવીને જ રહીશ એવો જે વિકલ્પ જેને છે।